સમજી આપની ઓર, મને સેવક માનીને મને આવકારી છે, સ્વીકારી લેશે, મારો સ્વીકાર કરી લેશે. કોઈ પણ એક અતિ 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 પ્રિય પાત્ર હોય અને એ જ્યારે હળધૂત કરે, અવહેલના કરે, ત્યારે કેટલો આઘાત લાગે કોઈ પણ વ્યક્તિને, કે એને પોતાનું જીવન બોજરૂપ થઈ પડે કે મારે હવે આવું આ જીવન જીવવાનું. અરે આપણે ચિમનભાઈ હતા, મારા આશ્રમ બધા સાથે રહેતા હતા, છાનો માનો સિનેમા જોઈ આવે, એક સિનેમા 7 વાર જોયું. પછી મહારાજશ્રીએ ટોક્યો એને, અલ્યા તું આવો નીકળ્યો, આટલું જ કહ્યું, વધારે નહી. તે એક બાટલી પી લીધી તો સવારે તાત્કાલિક ખબર પડી ગઈ. પછી ચિઠ્ઠી લખેલી, તમે મને આવું કહ્યું એટલે અમારથી, એટલે આઘાત જેને કહેવાય, અતિ સન્નિકટતા હોય અને ત્યાં આગળ પછી માણસની જીરવાય નહીં આવા આ અવસ્થા, કે મારા માટે હવે મહારાજ મારી જોડે નહીં બોલે, મને આવો માની લીધો, બસ તને આવો નહોતો માન્યો, આટલો જ શબ્દ બોલ્યો હતા, આવો નહોતો જાણ્યો. નારાયણદાસજી મહારાજ તેઓ પછીથી બધું ડાક્ટર બોલાવીને બધું ફરી હરખું કરાવડાયું, આવશે જાન્યુઆરી મહિનામાં. પણ કોઈ અતિ વાત્સલ્યની ભાવના વાળી અતિ નિકટતા હોય ને, ત્યારે એવા માણસની અવહેલના સહન કરવી, જીરવવી પણ બહુ જ ભારે પડી જાય, બહુ ભારે પડી જાય. ભરતજીને ભગવાન પ્રત્યે એટલું બધું વાત્સલ્ય છે અને ભગવાનને પણ ભરત માટે એટલો બધો જ આદર છે, પણ જયારે ભરતજી એમ વિચારે મારી માં કઈકે જે કર્યું છે એવું મારા માટે સમજી લેશે તો ભગવાન મારાથી મારી અવહેલના કરશે અને મારી અવગણના થશે તો, આમ વિચાર આવે ને એટલે પગ પાછા પડે. પણ ના 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 ના, ભગવાન મારા છે, એ તો કૃપાનિધાન છે, દયાળુ છે, ક્ષમાવાન છે, એ સ્વભાવને જાણે એટલે પાછા પગલા ઉતાવળથી આગળ પડે. તુલસીજીએ ભરતજીના મનનો બહુ જ અભ્યાસ કર્યો છે, બહુ જ અભ્યાસ કર્યો છે, અને એ અભ્યાસ પ્રમાણે આખું ચિત્ર માનસની અંદર જો આપણે સમજણ પૂર્વક શ્રદ્ધાથી અને એની સાથેના અનુસંધાનથી એને એનો પાઠ કરીએ ને, તો એમાં ઓતપ્રોતતા આવી જાય, જાણે કે આપણે ભરતજીની સાથે અત્યારે જ છીએ. ભરતજી બહુ જ કુતર્ક કલ્પનાઓ કર્યા કરે છે, જો સન્માન નહીં સેવક માની, જો મને ભગવાન પોતાનો સેવક સમજીને મારો સ્વીકાર કરી જ લેશે, મને તરછોડશે જ નહીં ક્યારે, અને કદાચ માં કઈ કઈ માં તું ભતે મોહી જાને, કઈ કઈ ના વિચારો પ્રમાણે જ હું છું એવું સમજીને ચાલશે તો, અસ મન સુનત જો પરિહરહી મલિન મન જાની, કે કઈ કઈ જી જેઓ મને મલિન સમજીને, કુટિલ સમજીને, સત્તાધીશો સત્તાની ખેંચમાં ખેંચાતાણમાં કેટલા બધા આટાપાટા રાજરમતના રમાતા હોય, અને એની અંદર એકબીજા પ્રત્યેના ભાવ કુભાવ વ્યક્ત થતા હોય. ભરતજીને પણ એમ છે કે કદાચ માં કઈ કઈ તો રાજરમતના આટાપાટા રમી અને એમાં હું ફસાઈ ગયો, એટલે બહુ જ સ્પષ્ટ રીતે કહ્યું, મોરે શરણ જો પરિહરહી મલિન, આ રીતે મને માં કઈ કઈ ની માફક મહેલા મનનો મહેલી રમત વાળો સમજશે તો પણ એ ભગવાનનો હક છે, કેમ કે હું છું જ એવો. કેટલી સરસ ભાવના છે કે પોતાના પ્રત્યે કુભાવ જાગે ભગવાનને તો બરાબર છે, મારી એવી કરતુતી છે એને કારણે ભગવાને મારો વિરોધ, એમના મનની અંદર કદાચ આવો વિચાર આવ્યો હોવો જોઈએ. આવ્યો છે એમ નથી કહેતા, વિચાર આવ્યો હોવો જોઈએ આમ સ્પષ્ટપણે કહી દીધો. તો ભગવાનને પોતાના પોતાના માટે આવો વિચાર આવવાની અંદર પણ ભગવાનનો કોઈ દોષ નહીં, એ દોષ મારો. કે સામી વ્યક્તિને મારા માટે કંઈક પણ ખોટો વિચાર આવવો એમાં અપરાધી હું. કેટલી મોટી શરણાગતિ, કેટલું મોટું સમર્પણ કે સામાના દોષ જોવે જ નહીં, કોના દોષ ને દેખી કસા નન્ના નિર્મળ તેની દશા. પ્રીતમ સ્વામીના મતે પણ ભરતજીની નિર્મળ દશા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણા પોતાના દોષ જોવાની ઈચ્છા થાય ને ત્યારે એનું મન નિર્મળ થાય. પોતાના અવગુણ જ્યારે પણ દેખાય ત્યારે સમજવાનું કે હવે અંતઃકરણ ધીરે ધીરે શુદ્ધ થવા તરફ આગળ જઈ રહ્યું છે. તો ભરતજીને પોતાના જ દોષ દેખાયા કરે છે બીજા, પણ સામાન્ય રીતે જનજીવન એવું હોય છે પારકાના દોષ દેખાયા કરે, પોતાના ગમે તેવા અવગુણ હોય ને તો એના દેખાય. કોઈ ખૂબ પીનારો હોય અને સામે જો ને પેલો આવો છે, પણ ભાઈ તું કેવો છું પેલો તપાસ ના, એ નહીં કહેવાનું, હું તો પીવું છું એટલે હું છું જ, પણ પેલો આવો કેમ? એટલે સામાના અવગુણો જોવાની જબરજસ્ત કુટેવ પડેલી હોય દરેક વ્યક્તિમાં. પોતાના અવગુણ ન વહણે, પોતાનાને જુએ જ નહીં કે હું આવો છું. પણ ભરતજીએ નિર્મળ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી કે મારા અવગુણ મારામાં જોવું શોધું. દરેક વ્યક્તિ જો પોતાના જીવનમાં પોતાના અવગુણને શોધવાનો પ્રયત્ન કરે ને તો અવશ્ય એ નિર્મળ મન થાય. ચિત્તનો ચોપડો વાંચ્યો ચરાચર વ્યાપરે, પહેલા પોતાનો ચિત્તનો ચોપડો વાંચો. તો આમ આપણને મહાપુરુષો આપણા સદગ્રંથો બધા એક જ માર્ગદર્શન આપે છે. ભરતજીના જીવનની અંદર જયારે આપણે ડોક્યું કરીએ ત્યારે એમ થાય ભરતજીની ઉદાત્તા, એમનું આખું જીવન કેવું સ્વનિરીક્ષણ વાળું છે કે પોતાનું જ નિરીક્ષણ સૌથી પહેલા કરશો ને તો કૂવો ખોદવો છે, પાણી જોઈએ છે, ખોદવાની શરૂઆત કરીશું તો પહેલી જમીન પસંદ કરતા એની ઉપરનું ઘાસ કાંકરા કાંટા આગા કરીએ, શરૂઆત તો કરવી જ પડે. એમ આપણે પણ આપણા જીવનના ગુણ દોષ આપણે જોવા જોઈ સાફસૂફ કરવા માંડીશું, પછી માટી ખસેડીશું, ખાડો ખોદીશું, રેતી આવશે, પથ્થરે આવશે, એ બધા પાર કરતા 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 પાણી સુધી પહોંચી શકાય. એમ આપણું આત્મનિરીક્ષણ કરતા કરતા જયારે ઊંડાણમાં ઉતરીશું, ઊંડાણમાં જઈશું ને ત્યારે આત્મા સુધી પહોંચી શકાશે. ભરતજીએ પણ પોતાના હૃદયમાં રમતો રામ, આત્મા રામ, એને પોતાને વશ કરી લીધો. ભરતજીએ ભગવાનને પોતાને આધીન કરી લીધા, અને એટલે તો જો ચિત્રકૂટ પર જયારે આ બધો વ્યવહારની મડાગાંઠ ઉકેલવાની ચર્ચાઓ થશે ને ત્યારે ભગવાન તો એમ જ કે હું બધી જ વાત ભરત ઉપર છોડી દઉં છું, એ જે નિર્ણય કરશે એ હું માન્ય રાખીશ. આવો ભગવાન સ્વયં ભક્તના નિર્ણયને શિરોધાર્ય કરવાની વાત કરે ત્યારે એ ભક્તની અંદર એ ભરતજીનામાં કેટલી નિર્મળતા હશે, નિર્મળતાની અંદર કેટલી અગાધતા હશે. આટલી બધી પોતાનું મનોમંથન, આત્મમંથન જેને કહેવાય, તો કહે છે કે જો પરિહરહી मलिन मन जाए, कदाच मारो अस्वीकार करे ने तो पण बराबर छे, कशु खोटू नथी। बाकी जो आपड़ा बधाए विचारवानुं होय तो शुं जोईने मारुं आम कर्युं छे, मैं शुं खराब कर्युं तुं, बस मारी आटली ज नानी भूल हती ने, एमां आटलो मोटो निर्णय लई लेवानो, कदाच आवो विचार पण आवी जाय। पण भरतजीए तो स्पष्टपणे कही दीधुं कि कदाच प्रभु मारो अस्वीकार करशे, मारी अवहेलना करशे, मारी अवगणना करशे तो पण बराबर छे। હવે ગમે તેવો મોટો કેસ હોય ને તો પણ માણસ પોતે સ્વીકારવા તૈયાર ન થાય। એક ગુનેગારને ફાંસીની સજા થઈ ને પછી કહ્યું કે હવે તારે કોઈ, પછી એની માએ કહ્યું ઉભારો સાહેબ, મારે કઈક કેવું છે, તમારું જજમેન્ટ આપતા પેલા આ તમે જે સજા કરો છો તે પેલા મને સાંભળી લો। તો માનું હૈયું તરત બોલ્યું કે સાહેબ, મારો દીકરો તો આવો છે જ નહીં, હતો જ નહીં, પણ એનું આવી પૂરું થઈ ગયું છે ને એટલે આવું થયું, નિમિત્ત બન્યું। બાકી મારો દીકરો આવો છે જ નહીં, અને આવું કર્યું જ ના હોય, પણ તો પેલાનું પૂરું આવી રહ્યું છે એટલે મારો છોકરો નિમિત્ત બન્યો। દોષ છે, અપરાધી છે, એનો ન્યાયનું નિરાકરણ પણ આવી ગયું છે ને, છતાં આમ બોલે કે એ તો નિર્દોષ છે, એનો અપરાધ નથી। એમ દરેક વ્યક્તિ પોતાના અપરાધને માટે એટલો બધો ઉદાર હોય, એટલો બધો ઉદાર હોય કે એને ગણતરીમાં લે જ નહીં પોતાના અપરાધને। માણસની ઉદારતા તો જુઓ, પોતાના અપરાધ માટે, કે ગમે એટલો મોટો અપરાધ હોય કે કશું નથી એની અંદર, તો જવા દેવા જેવું છે। હમણાં જોયું તું ને, છેલ્લે એને પશ્ચાતાપ કર્યો કે મેં બહુ ખોટું કામ કર્યું હતું, એટલે પોતાનો અપરાધ પોતે સ્વીકાર કરે તો સારું છે। તો જો સન્માન અહી જો સેવક માની, અને કદાચ આ બધું જ કારણ બધું જ જાણે છે, અપરાધી છું પણ ખબર છે, પણ કદાચ ભગવાન અતિ ઉદાર બનીને, કરુણા નિધાન બનીને મને ક્ષમા આપી દેશે ને, સેવક માની, પોતાનો સેવક જાણીને મને પૂરેપૂરું માફ કરી દેશે, બસ કઈ નહીં આવી જા, અને માફ કરશે એટલું જ નહીં સન્માન કરશે, એમ ઉપર છલ્લું નહીં, કરવા ખાતર નહીં, ચાલો ભાઈ જવા દો, દયા, માત્ર દયા નહીં, સન્માન સાથે। જો સન્માન અહી, કારણ એમનો સેવક છું, ભૂલ તો થઈ જાય, સેવા કરતા કરતા ક્યારેક ભૂલ પણ થઈ જાય, ન થાય એવું નહીં, તો સેવક સમજીને, પોતાનો ચાકર સમજીને આવો, કઈ વાંધો નહીં, ચાલ આમ કહીને અપનાવી પણ લે, એટલે અવઢવ અવસ્થા છે ને, ભરત દશા તે અવસર કહેસી, જલ પ્રવાહ જલ અલી ગતિ જૈસી।